નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એક ઉચ્ચસ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી. અમદાવાદ મેડિકલ એસોસિએશને વિમાની દુર્ઘટનામાં 4 ડોક્ટર અને 1 તબીબની પત્નીનું મોત થયાની પુષ્ટિ કરી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ફોન પર ચર્ચા કરી. ઇરાને ઇઝરાયેલી હુમલાની જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સેવિયર પનિશમેન્ટ લોન્ચ કરી સેંકડો મિસાઇલ અને ડ્રોન છોડ્યા. અને વિશ્વકપ શૂટિંગમાં ભારતની સુરૂચિ સિંહે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચસ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ SOP અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. તે ભવિષ્યમાં આવા કિસ્સાઓનો સામનો કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા પણ સૂચવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ સંબંધિત સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી અન્ય પૂછપરછનો વિકલ્પ રહેશે નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે SOP ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત રાજ્ય પ્રમુખ મેહુલ શાહે જણાવ્યું કે ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નજીક ડોક્ટર્સ હોસ્ટેલ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 4 મેડિકલ વિદ્યાર્થીઓ અને 1 ડોક્ટરની પત્નીનું મોત થયું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને મદદ કરવા માટે સૌથી વધુ ડોક્ટરો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. શ્રી શાહે કહ્યું કે હોસ્ટેલ પરિસરમાં 45થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અકસ્માતમાં કોઈપણ પ્રકારની મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા અધિકારીઓના સંપર્કમાં છે. દરમિયાન એર ઇન્ડિયાના વિમાન બોઇંગ 787ના અકસ્માતના કારણે દેશ વિદેશમાં હજારો પરિવારો શોકમગ્ન બન્યા છે. અકસ્માતના ઇપી સેન્ટર જેવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશ વિદેશથી લોકોના સ્વજનો પહોંચી રહ્યા છે. જ્યારથી અકસ્માતના સમાચાર વિગેલ્યા બન્યા છે, ત્યારથી આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અને સુરક્ષા તંત્ર ખડેપગે છે અને અસરગ્રસ્ત પરિવારોને સહાયરૂપ થવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો અને શોકગ્રસ્ત પરિવારોને મળશે અને વિમાન દુર્ઘટનાના સ્થળની મુલાકાત લેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન પાલડી કોચરબ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સર્જાયેલી વિમાનની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું, ત્યારે વિદેશ સ્થિત તેમના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા હતા. ગઈકાલે તેમના પત્ની અંજલિ રૂપાણી અને તેમના દીકરી અમદાવાદ પહોંચ્યા બાદ આજે વહેલી સવારે તેમનો પુત્ર પણ અમેરિકાથી અમદાવાદ પહોંચ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વિજયભાઈ સાથે સંગઠનમાં લાંબા સમય સુધી કામ કર્યું. પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવું હોય કે પછી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાને ગતિશીલ રાખવાની દરેક જવાબદારી તેમણે પૂરી નિષ્ઠાથી નિભાવી. વિશ્વાસ જ નથી રહ્યો કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી. થોડા દિવસો પહેલા જ તેમની સાથે મુલાકાત થઈ હતી અને પંજાબમાં સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. દુઃખની આ ઘડીમાં સમગ્ર ભાજપ પરિવાર તેમની સાથે છે. ભગવાન તેમના ચરણોમાં દિવંગત આત્માને સ્થાન આપે. દિવંગત વિજય રૂપાણીના નિધન અંગે શોક વ્યક્ત કરવા આજે રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તમામ 600 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જ્યારે મંડળ દ્વારા શહેરની સરકારી અને અનુદાનિત શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે રાજકોટમાં વેપાર રોજગાર પણ બંધ રાખીને વિમાની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યુએ ગઈકાલે ફોન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે શ્રી નેતાન્યાહુ સાથેની વાતચીતમાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇઝરાયેલના વિદેશમંત્રી ગિદોન સારે પણ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને ફોન પર વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. શ્રી જયશંકરે ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સાથે પ્રદેશની નવીનતમ પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરશો. ઇરાને ઇઝરાયેલી હુમલાની જવાબી કાર્યવાહીમાં સેંકડો મિસાઇલ અને ડ્રોન છોડ્યા છે, જેને ઓપરેશન સેવિયર પનિશમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેલ અવિવ અને જેરુસલેમમાં થયેલ પ્રચંડ બોમ્બ ધડાકાથી ઇઝરાયેલમાં હવાઈ હુમલામાં સાયરન વગાડવામાં આવી હતી, જેના કારણે લાખો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. આ અગાઉ ઇઝરાયેલના હુમલામાં ઈરાનના પરમાણુ સ્થાનોને નિશાન બનાવાયા હતા અને મુખ્ય સેના કમાન્ડરોની હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયેલી અધિકારીઓએ ઈરાનના હુમલાની પુષ્ટિ કરી છે. બેન ગુરિયન હવાઈ મથકને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેને સતત સતર્ક રાખવા માટે હજારો ઇઝરાયેલી સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે ઈરાનની મિસાઇલો રહેણાંક વિસ્તારોમાં ઇઝરાયેલના હવાઈ સંરક્ષણ પર હુમલો કરી છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ મિસાઇલ હુમલો ખાસ કરીને ઇઝરાયેલ દ્વારા નાત્યાન્ઝ પરમાણુ સ્થળના નાશ કરવા અને ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરોની હત્યાના જવાબમાં કરવામાં આવ્યો હતો. જર્મનીના મ્યુનિકમાં ચાલી રહેલા વિશ્વકપ શૂટિંગમાં ભારતની સુરુચિ સિંહે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. તેણે ફ્રાન્સની કેમિલી જેન્ડજેઝવેસ્કીને હરાવી હતી. વિશ્વકપમાં આ ઇવેન્ટમાં સુરુચિનો આ સતત ત્રીજો વ્યક્તિગત સુવર્ણચંદ્રક છે. અગાઉ ઇલા વેનિલ વાલારીવન અને સિફત કૌર સમરાએ રાઇફલ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યા હતા. ભારત સ્પર્ધામાં 3 મેડલ સાથે ચોથા સ્થાને છે. હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કરતા જણાવ્યું છે કે આગામી 2-3 દિવસ સુધી રાજ્યમાં ધૂળની ડમરી ઉડવાની સાથે તીવ્ર ગરમીની સ્થિતિ ચાલુ રહેશે. આજે જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશના અલગ અલગ સ્થળોએ પણ ગરમીનું મોજું પ્રસરવાની આગાહી કરી છે. બિહાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. દરમિયાન હવામાન વિભાગે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ પટેલ.
આજે તમામ અખબારોએ ઇઝરાયેલ ઈરાન વચ્ચેના સંઘર્ષના સમાચાર અને અમદાવાદની વિમાન દુર્ઘટનાના સમાચાર હેડલાઇનમાં છે. અખબારો અનુસાર જોઈએ તો ગુજરાત સમાચારે લખ્યું છે કે ઈરાનના પરમાણુ મથકોનો વિનાશ, જ્યારે આંખના પલકારામાં સર્જાયેલી દુર્ઘટના કાયમી રહસ્ય જ રહેશે તે સમાચાર પહેલા પેજ પર છે. નવ ગુજરાત સમયે લખ્યું છે કે ઈરાન પર ઇઝરાયેલની એર સ્ટ્રાઇક અને 100થી વધુના બોટ. ફુલછાબે લખ્યું છે કે વધુ એક યુદ્ધ શરૂ. સંદેશે લખ્યું છે કે ઇઝરાયેલ ઈરાન પર ત્રાટક્યું, ઈરાને 100 મિસાઇલ્સ છોડી. દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે બોઇંગ વિમાનની દરેક ફ્લાઇટ પહેલા વિશેષ તપાસ થશે, મરણાંક 275 થયો. આ ઉપરાંત બ્લેક બોક્સ મળતા તપાસ તેજ બનશે, તેમજ ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી, તેમજ અત્યાર સુધી 222 ટેસ્ટ થયાના સમાચાર પણ સ્થાનિક અને રાજ્યના સમાચાર છેલ્લા પેજ ઉપર દરેક અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એક ઉચ્ચસ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી. અમદાવાદ મેડિકલ એસોસિએશને વિમાની દુર્ઘટનામાં 4 ડોક્ટર અને 1 તબીબની પત્નીનું મોત થયાની પુષ્ટિ કરી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ફોન પર ચર્ચા કરી. ઇરાને ઇઝરાયેલી હુમલાની જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સેવિયર પનિશમેન્ટ લોન્ચ કરી સેંકડો મિસાઇલ અને ડ્રોન છોડ્યા અને વિશ્વકપ શૂટિંગમાં ભારતની સુરુચિ સિંહે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.